આત્માને ઓળખવા માટે એના ચિહ્નો જોવા, કમંડલા લીધા છે ને ભસ્મ તાણી છે, ત્રિકોણ તાણ્યા છે ને માળાઓ ધારણ કરી છે, ને અય ભમ 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 જલતા હોય, કંઈક હલતું હોય ને કંઈક બોલતા હોય, તો આ શું કરવું? મહાત્માનું ઓળખાણ કેવી રીતે કરવું? એવી દ્રષ્ટિ બંધાવે છે આ પુરુષ. અનંત કાળની અંદર જીવે આવી અગ્રણી મતની માન્યતાની અભિપ્રાયની દ્રષ્ટિમાં જ આ જીવ રહ્યો છે, અને એનાથી જ એને સત્યનો શોધ કરવા માટે પ્રયત્ન કર્યો છે. પણ પરમ કૃપાળુ દેવ કોઈ નવી જ દ્રષ્ટિ બંધાવી દે છે. એ કહે છે કે મહાત્માના જોગે, જો મહાત્માનો જોગ ક્યાંય થાય તો તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. અલૌકિક એટલે જે લૌકિક નથી તેવું. અને આજે જે કંઈ હોય એ બધા પોતાના લૌકિક સ્વરૂપને જ દ્રઢ કરવા માટે પ્રયત્ન કરે છે. લૌકિક એટલે વેશ બદલાવી નાખો ને, નામ બદલાવી નાખો ને, ફલાણું કરો ને, ઢીકણું કરો ને, પૂછડું કરો ને, બેસવાની પદ્ધતિ કરો ને, આને આમ કરો ને, ગાદી રાખો ને, આસન આમ કરો ને, આનું આમ કરો ને, એટલે એમ લાગવાથી ઓહો લૌકિક સ્વરૂપની જ વૃદ્ધિ થાય છે. લૌકિક સ્વરૂપમાં જ જગતના જીવોને ખેંચવાનો પ્રયત્ન થાય છે. અલૌકિક દશાનું ઓળખાણ કરવાની રીત કોણ બતાવી શકે? જે સ્વયં ન ચાલતા હોય એ અલૌકિક દશા કેવી રીતે બતાવી શકે? કૃપાળુ દેવના ઓળખાણ માટે થઈને શું ઓળખાવું? આખા જીવનની ગાથા 33 વર્ષની છે એ બહારથી લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો આ પુરુષના ચિત્રપટ રાખવાની જરૂર નથી. આપણે શું કરીએ? પણ જો અલૌકિક સ્વરૂપ ઓળખવાની દ્રષ્ટિ આવે તો આ સિવાય કોઈને જોવાની જરૂર નથી. બહુ મહત્વની વાત. મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખા. શું ઓળખાશે? મહાત્મા કે એનું સ્વરૂપ? કયું સ્વરૂપ? લૌકિક કે અલૌકિક? અલૌકિક. વાતને બરાબર બેસાડી દઈએ. કોઈ કોઈ પત્રની અંદર બહુ જ્યારે ગૂઢ વાત આવે ત્યારે વાતના મર્મને સમજવા પ્રયત્ન કરવાનો, શબ્દ ભલે ભૂલાઈ જાય. અલૌકિક સ્વરૂપને ઓળખવું, અને જ્યાં લૌકિક સ્વરૂપની મહત્તા હોય તો સમજી લેવું કે આપણે આ જગ્યાએ જવામાં આપણું કઈ કલ્યાણ થાય એમ. કારણ કે તે મહત્તા કેની છે? લૌકિક સ્વરૂપની. નામ રૂપની મહત્તા છે, વેશની મહત્તા છે, ચિહ્નની મહત્તા છે. વાત છોડી દો, મહત્તા એની છે, એની ગૌણતા હોવી જોઈએ, અલૌકિકતાની મહત્તા હોવી જોઈએ, દશાનું મૂલ્યાંકન હોવું જોઈએ. અને દશા કેવી વિતરાગી છે, કેવી વૈરાગ્ય સભર છે એ જોવાની છે. કૃપાળુ દેવ જેમ લખે, આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે, વાણી મારી કોયલ જેવો ઘાટ છે, સંસારમાં બેઠા છીએ છતાં અમે અહીંયા નથી. અશરીરી ભાવે આ સંસારમાં અમે રહીએ છીએ. અશરીરી ભાવ આ કાળમાં હોય નહીં એમ જો શાસ્ત્ર કહેતા હોય તો અમે નથી એમ છે, એમ માનજો. અશરીરી ભાવે સંસારમાં રહેવું, દેહ ભાવ દેખાડવો પાલવતો નથી, તો શું કામ નામ બદલાવે? પછી શું કામ વેશ બદલાવે? દેહ ભાવ દેખાડવો પાલવતો નથી. અને અમે સંભાળીએ ત્યારે માંડ માંડ યાદ આવે છે કે અમે દેહધારી છીએ કે કેમ. દેહધારીપણાને સંભાળવું પડતું હોય, દેહભાવ દેખાડી શકાતો ન હોય. સંસારના બધા જ કાર્ય કરતા હોવા છતાં આત્મદ્રષ્ટિનું અખંડપણું તેથી બાધા પામતું ન હોય, ચો તરફ ઉપાધિની પ્રજ્વાલાઓ પ્રજ્વલતી હોય છતાં તે સમયે ચિત્તની શાંતિ જરા પણ ભંગ થતી ન હોય, આવી અદ્ભુત સમાધિનો ધારક એની અલૌકિક દશા આપણને દેખાય. અવિચ્છિન્નપણે એક ધારાએ અમે અમારા સ્વરૂપમાં જ નિષ્ઠ છીએ. કોઈ વિકલ્પ કરશો નહીં, તમે ઉદય જોઈને ઉદાસપણું ભજશો નહીં, તમે ક્યાંય ઉદાસ થતા નથી, થશો નહીં. અમારા ઉદયમાં પણ અમે પરમ સમાધિમાં સ્થિત છીએ. અવિચ્છિન્ન ધારાએ અમારા સ્વરૂપની ચિંતવના ચાલુ છે. એનું અલૌકિક સ્વરૂપ ઓળખાય, ઓળખવાની તીવ્રતા રાખવી, કૃપાળુદેવ કહે છે, તો ઓળખાશે. ઓળખવાની તીવ્રતા રાખવી તો ઓળખાશે, પણ કોણ રાખી શકે આવી તીવ્રતા? આવી તીવ્રતા કોણ રાખે કે મારે તો મહાત્માના જોગે મહાત્માના અલૌકિક સ્વરૂપને ઓળખવું છે કે સંસારમાં રહેવા છતાં આવો મુક્ત જીવ હોય એવો કોઈ પુરુષ ખરો? દેહધારી હોવા છતાં દેહથી વિરક્ત હોય એવો કોઈ પુરુષ ખરો? કે માત્ર એ બોલવાના જ શબ્દો છે, દેહ હોવા છતાં વર્તે દેહાતીત, દેહ હોવા છતાં જે દેહાતીત છે, તો આવું દેહાતીત પણ સંભવિત છે? બે અસ્તિત્વ છે, જડ અને ચેતન બંને સાથે છે, એક જ ક્ષેત્રાવગાહે છે. જળના પરમાણુ અને ચેતનના પ્રદેશ એક જ ક્ષેત્રે એકાવગાહી છે. આ શરીરની બહાર આત્મા ખરો? તો આ એક મેક થઈ ગયા છે, એમાં એના બે અસ્તિત્વ બંને જુદી રીતે ચાલે. દેહ દેહનું કામ કરે, ચેતન ચેતનનું કામ કરે, સાથે હોવા છતાં જુદા પાડી દીધા હોય જેને. આવું જબરજસ્ત દશાનું સ્વરૂપ જોવા મળે, ઓળખવાની તીવ્રતા રાખવી કોણ ઓળખે? એટલે એમને અહીંયા કસોટી આપી છે, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. વાહ, લ્યો કર વાત, વાત તો છેલ્લે આપણા ઉપર જ મૂકી દીધી. સાહેબ કોણ ઓળખે? મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, શબ્દ લખ્યો છો, ઓળખે એમ નથી લખ્યું. આપણે શબ્દ બરોબર એક અક્ષર આગો પાછો કરવો નહીં અને એક શબ્દ આપણા ધ્યાનમાંથી છૂટી ન જાય. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, ઓળખી લે. જો મુમુક્ષુ હોય તો એની ધ્યાન બહાર કાંઈ આવે નહીં, એનું લૌકિક સ્વરૂપે દેખાઈ જાય. મુમુક્ષુ હોય તો, સાચો મુમુક્ષુ હોય તો, ગેલો હોય તો ન થાય એમાં કાંઈ. પછી ભાવ ગેલો થઈ ગયો હોય તો કાંઈ એને દ્રષ્ટિરાગમાં પડ્યો જાય. દ્રષ્ટિરાગથી પર સ્વરૂપ રાગની અંદર જે જઈ શકે આ મુમુક્ષુનું એક લક્ષણ છે. સૂક્ષ્મતાથી સમજવા પ્રયત્ન કરવો. મહાત્માના સ્વરૂપમાં લૌકિક અને અલૌકિક એમ મુમુક્ષુની અંદર પણ દ્રષ્ટિરાગ પણ હોઈ શકે છે અને સ્વરૂપ રાગ પણ હોઈ શકે છે. સ્વરૂપ રાગ વાળો એના અલૌકિક સ્વરૂપ છે એને ઓળખે છે, અને દ્રષ્ટિરાગ વાળો એના બાહ્યને ઓળખે છે. તો દ્રષ્ટિરાગ વાળો વેશભૂષામાં રોકાઈ રહે છે, નામ સ્વરૂપ અનેક પ્રકારના રૂપની અંદર રોકાઈ રહે છે, અને જે મુમુક્ષુ સ્વરૂપ રાગ વાળો છે એ ત્યાં જાય છે, આંતરિક સ્વરૂપને, એની અંતરંગ નિર્ગ્રંથતાને ઓળખવા પ્રયત્ન કરે છે. પૂજ્ય લઘુરાજ મહારાજ પોતે સર્વસંગ પરિત્યાગી હતા, મુનિ અવસ્થામાં હતા, મુપત્તિને ઓગોના ધારણ કરનારા હતા. 14 વર્ષનો એનો સંયમ પર્યાય હતો, અને એને આ પુરુષના 22 વર્ષની ઉંમરમાં એને પરમાત્મા સ્વરૂપ દેખાઈ ગયું. એને એનું પાઘડી પહેરી છે, લાંબો કોટ પહેર્યો છે, ખંભે ખેસ ધારણ કર્યો છે, ધોત્યું છે, અને મુંબઈથી આવ્યા છે, અંબાલાલભાઈ લાવ્યા છે, કહ્યું છે કે હીરાના વેપારી છે અને ગ્રસ્તાશ્રમી છે, મુંબઈમાં રહીએ છે. એને આના અલૌકિક સ્વરૂપને જોયું, થોડી જે જ્ઞાન વાર્તા નીચે થઈ મુનિઓ સાથે, હરકચંદજી મહારાજ સાથે ખંભાતના આપાસરમાં, આ જ્ઞાન વાર્તાથી આ મુનિને અને પૂર્વના પત્રો જે વાંચ્યા હતા એના વચનથી એને એનું ઓળખાણ થયું કે આ પુરુષ છે એ કોઈ પરમાત્મા સ્વરૂપ છે. એને શું બહારનું એમ જોયું હશે, કોટની લંબાઈ કેટલી છે, પાઘડી કેવી છે, ખેસ કેવો છે, આંતરિક સ્વરૂપનું દર્શન કર્યું. કારણ કે પોતે કહે છે કે આટલા વર્ષોથી અનંતકાળ થયા રખડીએ છીએ, હજી ક્યાંય માર્ગ મળતો નથી. આવી મુમુક્ષુતા જ્યારે જાગે, જગતની સર્વ પ્રકારની મોહાશક્તિથી જેને મૂંઝવણ થઈ હોય, મોક્ષને માટે જેનો યત્ન હોય, આવો મુમુક્ષુ જીવ મહાત્માના યોગે મહાત્માના આંતરિક સ્વરૂપના દર્શન કરે. એને કોઈ બાહ્ય મહત્તા ન હોય, અને બાહ્ય મહત્તા હોય તો સમજી લેવું કે આપણી મુમુક્ષુતા હજી ઘણી કાચી છે, હજી આપણને સત્પુરુષના જ્ઞાની પુરુષના ઓળખાણ, એના લક્ષણ, એની રીત, એનું પણ ભાન નથી. એટલે આપણે બાહ્યની અંદર તરત જ લોભાઈ જઈએ છીએ, લેવાઈ જાય છે, ઓવારના ઉતારી જાય છે, પણ ભાઈ નો હાલે આમાં, આ ઘેલાનો માર્ગ નથી. આ માર્ગની અંદર જાતને બરોબર પકડવાની છે. જેટલી મહાત્માની મક્કમતા હોય એટલી મુમુક્ષુની પણ મક્કમતા જોઈએ. એટલે જ કૃપાળુ દેવ કહે છે કે અમારી તમે પરીક્ષા કરજો, એટલે અમારાથી તમે સવાયા થાવ તો પરીક્ષા થાય, કે એમ તો પરીક્ષા થાય, પરીક્ષા કરો અમારી, ચોકસી કરો. કોણ ચોકસી કરે? કયો માયનો લાલ છે મહાત્માની ચોકસી કરી શકે એવો? તો કે એની પાસે એક જ મૂડી છે, એની મુમુક્ષુતા. એનું નેત્ર છે એની પાસે, મુમુક્ષુતાનું નેત્ર છે. પોતાના માનનું નેત્ર હોય તો અસદગુરુને દ્રઢ કરે નિજ માન આદિકાજ. પોતે મોટો થાય છે ને ત્યાં એના સત્કાર થાય છે ને, એને જે જેકાર બોલે છે ને, એને આવો આવજો થાય છે, એટલે ઓલાને દ્રઢ કરે છે. બરોબર, આ મારા જ બરોબર છે. શું કામ બરોબર છે? પોતાના અહંકારને પુષ્ટિ મળ્યા કરે છે, પોતાની સગવડતા સચવાય છે, પોતે મોટો ભા થતો જાય છે, એટલે મહારાજ મજામાં છે. અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય. વાતો એટલી બધી સૂક્ષ્મ થતી જાય છે. મુમુક્ષુતા આપણી કસોટી ઉપર આવીને ઉભી રહી, મહાત્માનું ઓળખાણ કેમ ન પડ્યું? મારી મુમુક્ષુતાની ખામી. મહાત્માના ઓળખાણમાં ભૂલ કેમ કરી ગયો? તો એનો જવાબ એ જ આવે ને પછી કે નેત્ર મુમુક્ષુના હતા, નેત્રમાં વિષય કસાઈનો રાગ હતો, હજી સૂક્ષ્મ અહંકાર હતો, એટલે મારા નેત્રમાં મલિનતા હતી. અને નેત્રમાં જો પડળ હોય તો પછી સામે સ્પષ્ટ ભાષે ખરું. તો કયા નેત્રો મહાત્માને ઓળખે? મુમુક્ષુતાના નેત્રો માળખા. તો મુમુક્ષુતા જેટલા અંશે મલિન હોય તેટલા પ્રમાણમાં એને મહાત્માનું દર્શન ચોખ્ખું થાય ન થાય, આભાસમાં આવ્યો જોઈએ. અને આભાસની અંદર જેમ ઝાડના ઠૂઠાને માણસ માનીને બેસી જાય, દોરડીની અંદર સર્પની ભ્રાંતિ કરી નાખે, આભાસ છે. તો મુમુક્ષુતાની અંદર પણ એટલે પરમ કૃપાળુ દેવે અંતિમ કાવ્યના સંદેશની અંદર આ વાતને કીધી છે. વિષય કષાય સહિત જે રહ્યા મતીના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. કેવી વાત મૂકી છે પ્રભુએ! તો આપણને એક એક પગલે કેવી કેવી પ્રકારના આપણના ઉપયોગને શુદ્ધ કરવા માટે જુદા જુદા ભયસ્થાન અને સંકેત આપ્યા છે કે ભાઈ, જ્યાં સુધી આ મતિના યોગ છે ને એ વિષય કષાયથી મલિન છે, ત્યાં સુધી મતિની મલિનતા હોય તો દ્રષ્ટિની શુદ્ધતા આવે ખરી? સમજ્યો? મતિમાં મલિનતા હોય તો દ્રષ્ટિની શુદ્ધતા આવે ખરી? ચોરની આંખમાં શું હોય એને એ જ દેખાતું, ચકોરપણું છે. પણ ચકોરપણું શેનું છે? એની અંદર પેલો મલિન ભાવ છે કે ક્યારે આઘા પાછા કોઈ થાય ને આનું નજર ચુકાવીને હું માલને લઈ લો. ન આવે બગલાના ધ્યાનમાં શુદ્ધતા કેટલી. એમ વિષય વિકારી જીવો હોય એની દ્રષ્ટિ ક્યાં ફરતી હોય? આ જ રીતે વિષયની મલિનતા હોય, વિષય વિકાર સહિત છે આપણામાં, જ્યાં સુધી આવી પ્રકારની મલિનતા વિષય કષાયની, કષાયની કાલીમાં અને વિષયની લાલીમાં, બહુ ગમે વિષય હતો એના રસકસ ભોગવવા યોગ્ય મીઠાશ વેદાય એટલે એની લાલીમાં છે અને કષાયની કાલીમાં છે, એ જ્યાં સુધી હોય ત્યાં સુધી દ્રષ્ટિની અંદર શુદ્ધતા આવે ખરી? મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે છે. મહાત્માને ઓળખવાની પહેલી શરત, જીવે પોતાની મુમુક્ષુતાને પૂર્ણ કરવી. અને મુમુક્ષુતામાં આ કારણો છે બધા પ્રતિબંધક, એ કારણો જવા માટે થઈ અને એના જગતના મહાત્મા પ્રત્યેનો પેલા પ્રેમ ઉભો કર, એને ઓળખ. મહાત્માને ઓળખીને આત્માના પરમ સ્વરૂપને ઓળખાશે. અને મહાત્માને ઓળખવા માટે થઈ અને પહેલા વહેલા આ જીવ વિષય કષાયથી નિવૃત્ત થવો જોઈએ. પ્રાથમિક નિયમો ન હોય જીવનમાં, યમ ન હોય, નિયમ ન હોય, વ્રત ન હોય, સદાચાર ન હોય, કોઈ પણ પ્રકારનો સદવ્યવહાર ન હોય અને પરમાત્મા મળી જાય એમ. ખૂબ સમજવું છે મહત્વપૂર્ણ વાક્યમાં મંત્ર શું છે, એની કસોટી કેવી રીતે કરવી. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. તો શુદ્ધ નેત્રો મહાત્માને ઓળખે તો અશુદ્ધ નેત્રો ખોટાને મહાત્મા તરીકે ઓળખે, આવું બને કે ના બને? માટે આ જીવને અનંતકાળમાં કુગુરુ મળી ગયા. એનું કારણ કે બને ત્યાં સુધી જીવને મતગુરુ જ મળી ગયા છે. અહીંયા શરૂઆત કર્યું કે ઘણું કરીને કોઈને કોઈ, ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મ મતમાં હોય છે અને તેથી તે ધર્મ મત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે એમ માને છે. પણ એનું નામ મુમુક્ષુતા નથી. હજુ તો પ્રારંભ જ કરી દીધો પત્રનો. પણ એ પ્રારંભને છેલ્લા અંત સાથે કે સંબંધ હોય કે નહીં, તો પૂર્વાપર અવિરોધ વાણી એ જ જ્ઞાની પુરુષનું લક્ષણ છે. ખૂબ સમજીએ, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. આ મહામંત્ર મહાત્માને ઓળખવાથી જ આ જીવની અંદર આ ત્રણેય કારણો માર્ગ પ્રાપ્તિને રોકનારા છે એ નાશ પામે છે. બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. મુમુક્ષુને મુક્તિનો માર્ગ મળે છે. માર્ગ મળ્યા પછીનો પુરુષાર્થ છે. પણ માર્ગ જ ન મળ્યો હોય ત્યાં સુધી શું કરવું? તો માર્ગની પ્રાપ્તિને રોકનારા કારણો છે એ કારણો તો પહેલાં દૂર કરીએ, માર્ગસ્થ તો થઈએ, પછી મંજિલની વાત કરીએ. અને માર્ગને રોકનારા કારણોને દૂર કરવા મહાત્માને ઓળખવા છે. મહાત્મા પ્રત્યે પ્રેમાર્પણ કરવું છે, એનો દ્રઢ નિશ્ચય કરવો છે. એટલે કૃપાળુદેવે કહ્યું બીજું કંઈ શોધમાં, એક સત્પુરુષને શોધી તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દે વર્ત્યો જા. સર્વભાવ અર્પણ કરી દે, પ્રેમાર્પણ વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. પણ સત્પુરુષ એ જ કે નિસ્તિન જેને આત્માનો ઉપયોગ છે, નિસ્તિન જેને આત્માનો ઉપયોગ છે. શાસ્ત્રમાં નથી, સાંભળવામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે. અને અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કાંઈ કહ્યું જાય તેમ નથી. આ ઓળખાણ મુમુક્ષુએ આ દ્રષ્ટિકોણ લઈ અને જગતની અંદર મહાત્માનું ઓળખાણ કરવું જોઈએ. મહાત્માને ઓળખવાથી કે છે કે એને બીજું કારણની હાનિ થશે અને એ બીજા કારણમાં હાનિમાં પેલા બંને, પહેલું અને ત્રીજું એની પણ હાનિ થઈ જશે. મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. આખી વાત પદાર્થના નિર્ણયની છે. અને પદાર્થના નિર્ણયનું અહીંયા સૂત્ર આપ્યું છે કે પદાર્થનો નિર્ણય તર્કથી થાય, પદાર્થનો નિર્ણય બુદ્ધિથી થાય, પદાર્થનો નિર્ણય વાદ વિવાદથી થાય, પદાર્થનો નિયમ નિર્ણય શાસ્ત્ર ચર્ચાથી થાય? આવા કરનારાએ તો આઠ આઠ મહિના વાદ વિવાદ કરી લીધો, કઈ મળ્યું નહીં. પાણી વોલોવા પાણી કઈ મળે નહીં. પદાર્થનો નિર્ણય ક્યારે થાય? પરમ કૃપાળુ દેવે આ પત્રની અંદર આવી રહસ્યભૂત વાતો મૂકી છે. સૌથી અત્યારે કોઈ કઈ બરોબર છે, પદાર્થનો નિર્ણય ન થાય ત્યાં સુધી બધું નકામું, તારી ક્રિયા, તારો પરમાર્થનો પુરુષાર્થ, બીજું ત્રીજું. પણ પદાર્થનો નિર્ણય ક્યારે થાય? અરૂપી છે, અદ્રશ્ય છે, નિરંજન નિરાકાર છે, એને રંગ નથી, રૂપ નથી, વર્ણ નથી, ગંધ નથી, શબ્દ નથી, શબ્દથી પણ એ પર છે, તો વાદ વિવાદમાં ક્યાંથી આવે પદાર્થનો નિર્ણય? શાસ્ત્રમાં ક્યાંથી આવે પદાર્થનો નિર્ણય? શબ્દમાં ક્યાંથી આવે પદાર્થનો નિર્ણય? પદાર્થનો નિર્ણય તો કે છે ક્યાંથી થાય? તો કે મહાત્મામાં જેનો દ્રઢ નિર્ણય થાય એને પદાર્થનો નિર્ણય થાય. કેમ કે મહાત્મામાં બે વસ્તુ એણે જુદી જોઈ, બે પદાર્થ જુદા જોયા. દેહ પણ જુદો જોયો, આત્મા પણ જુદો જોયો. જડ અને ચેતન બંને દ્રવ્યો નિજ નિજ રૂપે સ્થિત થાય, આ સ્થિત થયેલા જોયા અને નિર્ણય થઈ ગયો. પ્રત્યક્ષ જ્ઞાન જ્ઞાની માં કળો, જ્ઞાનીને જો એટલે જ્ઞાન તને કળી ગયું, સમજાઈ ગયું, બધું સમજાઈ ગયું. ત્રણ લોકનું રહસ્ય એક જ્ઞાનીની ઓળખાણમાં આવી ગયું. ચેતન જુદો, જડ જુદું, આખું ભેદ જ્ઞાન અને આખું જે કાંઈ આખા શાસ્ત્રનું રહસ્ય છે એમ આવી ગયું કે જડ અને ચેતન બે મગની બે ફાળ જેવા, પર્વતની બે ફાળ જેવા જુદા કરી નાખ્યા. વાત પૂરી થઈ. સૌભાગભાઈ કે 30 વર્ષ સુધી શાસ્ત્ર ચર્ચામાં જે સમજાતું નહોતું, જાણતા હતા દેહ ને આત્મા જુદો છે બોલતા હતા, પણ એનું ભિન્નપણું ક્યારેય ભાસવામાં આવતું નહોતું. આ આવું પ્રગટ ભિન્નપણું એનું ભાસવામાં આવ્યું અને હે પ્રભુ હવે તો આ બે બે ફાટ જેવા જુદા છે, પર્વતની ફાટ જેવા. બસ આપ કહો તે સાચું. આ પદાર્થનો નિર્ણય એને થઈ ગયો. પદાર્થનો નિર્ણય મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે, તેથી નિશંકતા આવે છે, જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે અને એમ યોગ્ય છે. સૂત્ર આવી ગયું, નિશંકતા, નિર્ભયતા અને નિસંગતા. એ સૂત્રનો આખો જવાબ આવી ગયો. મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. અંતિમ અવસ્થા પદાર્થનો નિર્ણય. બસ આ જીવે ક્યારેય જીવ જાણ્યો નહીં, આ જીવ અને આ દેહ એવો ભેદ જો જાણ્યો નહીં, પછખાણ કીધા ત્યાં સુધી તે મોક્ષાર્થ તે ભાષ્યા નહીં. જીવ અને દેહનો ભેદ ન જાણ્યો ત્યાં સુધી એ નવ પૂર્વ ભયણો હોય તો પણ તે સર્વતે અજ્ઞાન ભાગ્યું સાક્ષી આગમ છે. આ પદાર્થનો નિર્ણય થઈ ગયો, અતિ ઉત્કૃષ્ટ પોતાની અવસ્થા. પદાર્થનો નિર્ણય થયો આત્મસિદ્ધિમાં શિષ્યને પદાર્થનો નિર્ણય થયો એટલે એને કહ્યું અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. શું થયું પણ તને? શું થઈ ગયું? અહીંયા બેઠો તો ને પ્રશ્ન કરતો તો હજી આત્મા છે નહીં, માટે છે નહીં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય લે. અને એમાંથી મીંડો પાછો ઓહો ઓહો શ્રી સદગુરુ. પદાર્થનો નિર્ણય થઈ ગયો. જો જબરજસ્ત ભૂમિકા, 6 પદના પ્રશ્નોત્તરીની અંદર શિષ્યની ભાસ્યુ નિજ સ્વરૂપતે શુદ્ધ ચેતના રૂપ અજર અમર અમિનાશીને દેહાતીત સ્વરૂપ. એને પોતાનું સ્વરૂપ ભાઈશું એમાં એને કસોટી કઈ આપી? દેહાતીત. ક્યાંક પહેલી વાર મને ખબર પડી અનંતકાળમાં કે દેહથી આત્મા જુદો છે. આજ સુધી આત્મા ક્યાં છે ને ક્યાં રહે છે ને ક્યાં રહેશે ને એનું સ્વરૂપ શું છે ને બસ આ ખોતા ગોથા જ મેરા કરે. અરે દેહમાં રહેલો આત્મા દેહમાં સ્થિત હોવા છતાં દેહથી ભિન્ન છે. બસ આ જેથી ભાન થાય તેથી પદાર્થનો નિર્ણય થાય, બાકીનો નિર્ણય તો ખોટો. પોતામાં રહેલો આત્મા ખબર નથી પડતી, એનું ભેદ જ્ઞાન થતું નથી, અને આત્માની વાત ગમે એટલી કરે તો કે પદાર્થનો નિર્ણય પોતાના દેહમાં સ્થિત એવા દેહાતીતનું જે ભાન થાય એ પદાર્થનો નિર્ણય આ અવસ્થા. આ શિષ્ય કહે છે અહો અહો શ્રી સદગુરુ, કરુણા સિંધુ અપાર. એના મોઢામાં શબ્દ નીકળે છે કે શું પ્રભુ ચરણ કરણે ધરું આત્માથી સૌ. કેવો નિર્ણય થઈ ગયો, પ્રભુ આત્માથી તો આખું જગતના તમામ પદાર્થો એનું આ ચકાચોંધપણું આ બધું જ હીન છે, પતી ગયું, દૃશ્યમાન જગત હીન થઈ ગયું, અને તે તો પ્રભુએ આપ્યો પદાર્થનો નિર્ણય. જબરજસ્ત ભૂમિકા છે શાસ્ત્રના. શાસ્ત્રાર્થ કરનારાને આખરે પ્રાપ્ત તો આ જ કરવું છે ને, કે આત્મા નામનો એક પદાર્થ છે. શ્રી તીર્થંકર કહે છે આત્મા પદાર્થ છે, અને આ પદાર્થનો નિર્ણય થતો નથી. આ જ આપણી આધ્યાત્મિક પુરુષાર્થની સાધનાનો માર્ગ છે, પદાર્થનો નિર્ણય થતો નથી. આત્મસિદ્ધિની અંદર એટલે શબ્દ મૂક્યો છે આત્મસિદ્ધિ. આત્મસિદ્ધિ થઈ, પદાર્થનો નિર્ણય થયો. ક્યારે થાય તો કે મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે, તેથી વ્યાકુળતા મટે છે. વાત પૂરી થઈ ગઈ. નિશંકતા આવે છે, આ પહેલું. નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. તો કે છે તેથી નિસંગતા આવે છે. જેવો પદાર્થનો નિર્ણય થયો એટલે જીવની અંદર નિસંગતા આવી ગઈ. આ સમ્યક દર્શન, પદાર્થનો નિર્ણય, નિસંગતા ઉત્પન્ન થઈ છે અને તેથી સર્વ પ્રકારના દુઃખથી જીવ નિર્ભય હોય છે. હવે આ બધા જ દુઃખ છે એ તો દેહ અને દેહના સંયોગના છે અને સંબંધના છે, એનાથી આને નિર્ભયતા આવે છે. કારણ કે એની સાથે મારો કોઈ સંબંધ નથી. ગમે તેવી વેદના હોય તો તે મારા જ્ઞાન સ્વરૂપને આવરણ કરવામાં સમર્થ નથી. ગમે તેવી પ્રતિકૂળતા હોય તો તે મારા સ્વભાવની હાનિ કરી શકે એમ નથી. પત્રાંક 509. આવો એનો જબરજસ્ત નિર્ભયતા એનામાં આવે છે. શરીર વૃદ્ધ થાય, ગ્લાન થાય, મ્લાન થાય, પીડા આવે, વ્યાધિઓથી ઘેરાઈ જાય, ભાન કુમાવી દે. જ્ઞાનીને પણ આ પ્રકારનો ઉદય આવે વ્યાધિનો, અને છતાં પણ સ્વરૂપની અંદર ભ્રાંતિ થાય નહીં, એનો નિશ્ચય બદલાય નહીં. આવી નિર્ભયતા તો નિસંગતાથી સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે. આ એને પ્રાપ્ત હોય છે નિસંગતા. હવે મારે જગતમાં કોઈના સંગની જરૂર નથી, હું મારામાં જ પૂર્ણ છું, અને ત્યારે એને સજાત્મ સ્વરૂપ એ સમજાય છે. મારો પોતાનો જ આત્મા, પૂર્ણ શુદ્ધ ચેતનારૂપ, એ જ મારો પરમ ગુરુરૂપ છે. લક્ષ્ય ત્યાં જ છે, દ્રષ્ટિ ત્યાં જ છે, જીવનનું સર્વસ્વ અસ્વસ્થ બિંદુ જેને કહીએ, સહારો, છેલ્લું શરણું એ પોતાના આત્માના શરણની અંદર લીન થઈ જાય છે. અને વિતરાગની ઓળખાણ જ એ છે, અધ્યાત્મની પહેચાન. જૈન ધર્મની અંદર કહ્યું છે અવલંબનથી શરૂ થયો અને અનાવલંબન સુધી પહોંચ્યો, એને પોતાને પોતાના શરણની અંદર એ જાય છે. વ્યવહારિકતાએ આપણે કહ્યું કે આ બધાના શરણમાં જાય છે, છેલ્લે તો એ ધર્મના શરણમાં જાય છે. અને ધર્મના શરણ છે તું જ તારો મિત્ર છો. આત્મ દીપો ભવ, તું જ તારો દીપ, તારો પથ પ્રદર્શક, તારો માર્ગદર્શક, તારો મિત્ર તું જ છો. એમાં જ લીન થા, પોતાના સ્વરૂપમાં પૂર્ણ રૂપેણ લીનતા. આ જે મરણની પ્રક્રિયા છે એને સમાધિ મરણ કહેવામાં આવે છે. જગતના બધા જ ભાવોથી, આ જગતના બધા જ ભાવોથી પોતાની વૃત્તિને વિસારી દેવી, એને બધાને વસીરાવી દેવા, માત્ર પોતે હું પૂર્ણ છું, પરિપૂર્ણ છું, આવી પ્રકારની શ્રદ્ધા અને મારી પરિપૂર્ણતા એ સ્વયં પૂર્ણતા છે. મારી પૂર્ણતા કોઈના ઉપર આધારિત નથી. સ્વયં સમૃદ્ધનો માર્ગ છે આ તીર્થંકરોનો. એ સ્વયં સમૃદ્ધના માર્ગના હાર્દને ઓળખી અને નિશંકતા, નિર્ભયતા અને નિસંગતા આ સૂત્રને સમજવા જેવું છે કે નિસંગતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે અને નિર્ભયતા ઉત્પન્ન થાય તો નિસંગતાની પ્રાપ્તિ હોય છે. શબ્દો ઉત્પન્ન થવું અને પ્રાપ્ત હોવું એકનું પરિણામ છે, એક કરવી પડે છે. આખો માર્ગ મહાવીરનો અભયનો માર્ગ, મૈત્રીનો માર્ગ અને આ પ્રકારનો અસંગતાનો માર્ગ એને ખૂબ સમજીએ. તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે અને એમ યોગ્ય છે. થોડી વાત રહી છે, ફરી સમયની અનુકૂળતા પર વિશેષ અવસરે સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો.